સ્મશાનમાં પત્નીનું સ્મરણ, સ્મશાનમાં થોડે દૂર કોઈની પ્રિયતમાની કાયા પ્રવર્તી હતી અને એનો પ્રિયતમ આંસુ વિહોણું રુદન કરતો હતો. આ રુદનની ચોટ હરિશ્ચંદ્રના હૈયે વાગી. સ્મશાનના દરવાજા પાસે અંદરના ઓટલે હરિશ્ચંદ્ર બેસી રહ્યો હતો. એને તારામતીના બધા જ સદગુણો યાદ આવ્યા. તેણે ઉગતા રવિને ઉદ્દેશી પદમાં ગણગણવા માંડ્યું. નિંદ્રામય પ્રગટતું જન્મે ડીઠું રે, પ્રિયમંદા વદન અમૃત શું મીઠું રે, જાણે ડીઠું સકર વિશ્વતણું સ્વરાજ્ય, ને પુત્રને હસી હસી થઈ માત ચૂમે. પ્રવીર ચાંડાલ સ્મશાનમાં પ્રવેશતાની સાથે જ હરિશ્ચંદ્રની ધૂન સાંભળવા ભાગ્યશાળી થયો. પ્રવીર ચાંડાલે મજાકમાં પૂછ્યું, કેમ રે સોનપુરના કર્મચારી, આજે તો પ્રિયવંદના રટણમાં ને પુત્રના સ્મરણમાં? હા, સ્મરણમાં વસી ગયા બંને, હરિશ્ચંદ્રએ ઉત્તર આપ્યો. ભલે ભાઈ, પુરુષ માત્રને એની પ્રિયતમાનું રટણ અને પુત્રનું સ્મરણ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે. પ્રવીર ચાંડાલે કહ્યું, તારો વહીવટ શુદ્ધ છે, મને સંતોષ થયો છે. હું 2 દિવસ માટે બાજુના ગામમાં મારે સાસરે જાઉં છું, તું આપણી આવકને બરાબર જાળવજે. ભગવાન જાળવે છે, જાળવશે, હરિશ્ચંદ્રએ કહ્યું. પ્રવીર ચાંડાલ રાજી થતો વિદાય થયો. કેટલીય ક્ષણો વીતી ગઈ. હરિશ્ચંદ્રને ગઈકાલે ખાટું તીખું ખારું અથાણું પ્રવીર પહોંચાડી ગયો હતો. આજે ભાત રાંધવાનીને ખાવાની મજા પડશે એમ તેણે માન્યું. એકાએક તેણે ગરડા બ્રાહ્મણને જોયો. ગરડા બ્રાહ્મણે ઉઘરાણી કરી, સત્યવાદી, તારું રાજપાટ પાછું લઈ લે, હજી સુધી દક્ષિણા ચૂકવી શક્યો નથી. જુઓ વિપ્રદેવ, પ્રવીર ચાંડાલે મને કહી રાખેલું છે કે આપનું આગમન થતાની સાથે જ મારે આપને સામે દેખાય તે કોઠી પાસે જવાની વિનંતી કરવી. ત્યારે જઈ આવું કોઠી પાસે? ગરડા બ્રાહ્મણે પૂછ્યું. હરિશ્ચંદ્રએ લાચારી દેખાડી. પ્રવીર એમને સાસરે આજે જ ગયા છે, 2 દાડા પછી જરૂર તે આવશે. ગરડો બ્રાહ્મણ અઠાસ્ય કરવા લાગ્યો. સ્વસ્થ થઈ તેણે પૂછ્યું, સત્યવાદી, તું નિરર્થક સત્ય પાછળ દુઃખી થઈ રહ્યો છે અને મને પણ સંતાપી રહ્યો છે. મારે 3જે દિવસે તો પાછું ફરવું નહીં પડે ને? ના, નહીં પાછું ફરવું પડે, હરિશ્ચંદ્રએ કહ્યું. ગરડો બ્રાહ્મણ જતા જતા બોલ્યો, હે સત્યવાદી, તારા સત્યનું તું રક્ષણ નહીં જ કરી શકીએ. સત્ય પણ અસત્યનો પ્રહાર થશે અને સત્ય માટે હેરાન પરેશાન ઉલટો તું મૂર્ખ ઠરશે. પરમાત્મા સત્યને કદાપી નિસ્તેજ થવા દેતો નથી, હરિશ્ચંદ્રનો ઉત્તર સાંભળી ગરડો બ્રાહ્મણ વિદાય થયો. આશ્ચર્ય કુંભરાથી ઝઘડી. હે શ્રોતાજનો, કાર કૌશિક બ્રાહ્મણના ઘરમાં એની માતા તુમરાનું બહુ ચલણ હતું. તે તુમરા ખૂબ જ ચીડિયલ સ્વભાવની અને થોડી મૂર્ખ પણ ખરી. ક્યારેક તો સાવ સીધી વાતનો પણ એ અવરો અર્થ કરતી. એકવાર તારામતી અને રોહિતને આશ્ચર્યાએ પોતાની પાસે આવેલા પ્રસાદ થારમાંથી 2 પેડા પરાણે ખવડાવ્યા. એ પ્રસંગે અચાનક તુમરા આવી ઊભી રહી. તુમરાએ તારામતી તથા તેના પુત્ર રોહિતને આશ્ચર્યાની પાસે બેસી માવાનો પ્રસાદ ખાતા જોયા અને એણે પ્રથમ તો પુત્રવધુ આશ્ચર્ય માટે હૈયાવરાર બહાર કાઢી. હાય હાય, આ વહુને ફોસલાવી દાસીએ ને એના છોકરાએ ખાવા માંડ્યું છે. આશ્ચર્યથી હવે શાંત ન રહેવાયું. તેણે પોતાની સાસુ તુમરાને સાચી વાત કહી. તારાનો કે એના છોકરાનો જરા પણ વાંક નથી, એ તો બિચારા પ્રસાદ ખાવાની સાફ ના પાડતા હતા. મેં પોતે એમને સોગંદ આપી પ્રસાદ ખાવાની ફરજ પાડી છે. તુમરાએ આશ્ચર્ય વહુને કશું જ ન કહેતા તારામતીને જ ધમકાવવા માંડી, ખાઉધરી, વહુ તો તને મારું આખું જ ઘર લૂંટાવી દેશે, તારે લૂંટ કરવાની શી જરૂર હતી? આશ્ચર્ય તુંબરા સામે કરડી આંખે જોવા લાગી અને ગુસ્સાથી બોલી, જુઓ સાસુજી, ભગવાને બધા જીવ જંતુને ઘડ્યા છે, શું હું એ જ્ઞાન નથી ધરાવતી? તું મને બોધાપ કરે છે? જ્ઞાન ધરાવવા છતાં તારામતીને અને રોહિતને સાવ હલકા શા માટે પાડો છો? તેઓ દાસ દાસી થઈ વેચાયા છે ને, આપણે એમને ખરીદ્યા છે. તુંબરાએ એંટથી કહ્યું, ખરીદવાનો અર્થ આપણે એમના પર ત્રાસ વર્તાવવો તે? એમાં ખોટું શું? તમે બહારથી જે ચીજો ખરીદીને લાવો છો તે ચીજને ગમે તેમ ફેંકો ખરા? આશ્ચર્યએ વ્યગમાં સાસુને પૂછ્યું, સાસુ, ગમે તેમ ફેંકો તો તે ચીજ તૂટી ફૂટી જાય? આશ્ચર્ય, માં, સાસુજી, તારા અને રોહિતની પણ તમે દરકાર નહીં રાખો તો તૂટી ફૂટી જશે અને મનુષ્ય હત્યાનું ગોળ પાપ તમારા મસ્તક પર ચડશે. આશ્ચર્યની આ ગર્ભિત ચેતવણી સાંભળી તુંબરા થોડી વાર મૂંગી રહી, પછી હાથમાં લાકડી પકડી તારામતીના અંગ પર ઘસી જઈ બબડવા માંડી, મારા ઘરમાં વસી મારી વહુને સાધી, અમે સાસુ વહુ કદી ઝઘડતા જ ન હતા, તે આ ઘરમાં દાખલ થઈ અમને લડાવવા માંડ્યા. તુંબરાની બરત્રામાં તારામતીના મસ્તક પર આર્ત ચડતું જોઈ આશ્ચર્યએ કહ્યું, સાસુજી, તારામતીએ કદી પણ તમારી વિરુદ્ધ મારી આગળ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી, નિરર્થક એને અપરાધીની ના ગણી દેશો. તુંબરા હવે ખૂબ ગુસ્સે થઈ તેણે એક વાસણ ઉચકી તારામતીના અંગ પર પટકવા જતા તે વાસણ રોહિતના અંગ સાથે અફરાયું અને રોહિતના અંગમાંથી રક્તની ધાર વહેવા લાગી. સાસુજી, તમે આ શું કર્યું? મેં થોડું રોહિતના શરીરમાંથી રક્ત બહાર કાઢવાના પાપી હેતુથી વાસણનો ઘા કર્યો હતો. તમારો આશય પાપી હતો એમ હું કહેતી જ નથી. ત્યારે તું કહેવા શું માંગે છે? ક્રોધ આવેશમાં માણસે ક્રોધ કાબૂમાં રાખવો જરૂરી છે. હવે તું પણ દાસીના વાદે બગડવા માંડી છે. બગડવા કોઈ નથી માંડ્યું ત્યારે આપણા ઘરમાં આ શું થઈ રહ્યું છે? સાસુજી, ખરું પૂછતા હો તો આપણા ઘરમાં જે પૂજ્ય છે તેના મનમાં દાસ દાસી તરફ તિરસ્કાર પ્રગટ થયો છે, જે તિરસ્કારનું કારણ કંઈ જ નથી. કારણ વગર કાર્ય જન્મતું જ નથી એમ તું અને તારો વર ઘણીવાર મારા મોંએ બોલી ચૂક્યા છો. તુંબરા બરાડવા લાગી, હાય હાય, આ ઘરમાં જ્યારથી આ પિસાચીની અને એનો પુત્ર આવ્યા છે ત્યારથી જ વહુના હૃદયમાં વસેલો સાસુ તરફનો સદભાવ સરગી ઉઠ્યો છે. આશ્ચર્યએ તુંબરા સાસુને પગે લાગી મૂંગા રહેવા વિનંતી કરી અને રોહિતના અંગમાંથી રુધિર વહેતું હતું. એની માતા તારામતીએ રુધિરને વહેતું રોકવાના પ્રયત્નો કરી જોયા પણ વહેતા રુધિરને રોકવામાં તે સફળ ન થઈ. આશ્ચર્યએ રોહિતને પ્રસન્ન મુખે બેસી રહેલો જોઈ પોતાની સાસુ તુંબરાનું લક્ષ તે તરફ ખેંચી કહ્યું, તારાનો પુત્ર કેવો પ્રસન્ન વદન છે. તુંબરા સાસુ પણ રોહિતને હસતો બેસી રહેલો જોઈ વિસ્મિત થઈ. ગરડો બ્રાહ્મણ અને અદ્રશ્ય અવાજ. હે શ્રોતાજનો, પ્રવીર ચાંડાલના સ્મશાનથી કેટલો દૂર અને કાર કૌશિક બ્રાહ્મણના ઘરથી ગણે દૂરના એક ભયંકર અરણ્યમાં ગરડો બ્રાહ્મણ વશિષ્ઠ મુનિના ચાહક હરિશ્ચંદ્રને બહુ જ હેરાન કરવાનો વિચાર કરતો એક ટેકરી પર ચડતો હતો. હરિશ્ચંદ્રના મનમાંથી સત્યનિષ્ઠાનું બીજ સાફ કરવાના અને વશિષ્ઠ મુનિ તરફના સદભાવને નષ્ટ કરવાના વિચારોમાં ગરડો બ્રાહ્મણ નિર્ણય મેળવવા યત્ન કરતો હતો. બરાબર આ ક્ષણે ટેકરી પર પવન શરૂ થયો. પવનના જોરથી દૂર ઉડવા માંડી. જેઓ આ ગરડા બ્રાહ્મણને સારી પેઠે ઓળખતા હતા તેઓ થરથર ધ્રુજવા લાગ્યા. તેમના અંતઃકરણમાં ભય થયો, આ બ્રાહ્મણ કોણ જાણે પોતાના તપોબળથી કોને ધરતી પરથી ઊંચા આબમાં ઉડાડશે ને કોને આબમાંથી સાગરના તરીએ પહોંચાડશે. ગરડો વિપ્ર ટેકરી ચડે જતો હતો. તેને એક અદ્રશ્ય અવાજે રોક્યો, ક્યાં જાઓ છો? તપોનિધાન, અંતરિક્ષમાં અદ્રશ્ય રહી મને હું ક્યાં જાઉં છું એ પૂછો છો? શું તમારા યોગ પરથી તમે જાણી શકતા નથી? જાણી શક્યો છું. બોલો મહાયોગી, મને તમારે કંઈ કહેવું છે? હા, કહેવું છે. શું કહેવું છે? મારા ઉપાસકનો પીછો છોડી દેવા પૂરતી કૃપા કરો. કૃપા કરવાનું કામ કૃપાસિંધુ પરમાત્માનું, તમારું કામ સત્યને વર્ગેલા જીવાત્માના વ્રતને ચકાસવાનું. તમારી ચકાસણી મહાક્રૂર છે, કસોટી ક્રૂર જ હોવી જોઈએ. રાજર્ષિ, તમે શાંતિદાતા ક્યારે થશો? જીવવા બંધ રાખો, હું રાજર્ષિ છું. તમારે મને અશાંત મન બ્રહ્મર્ષિ થવા યોગ્ય જ નથી. હું જાણતો જ હતો કે તમારું અદ્રશ્ય મિલન મને માત્ર રોકવા પૂરતું જ છે. રાજર્ષિ, યાદ રાખો. શું યાદ રાખું? સૂર્ય ઉષ્ણતાનું વિસર્જન કરે તથા સત્યવ્રતનો પુત્ર સત્યનું વિસર્જન ન કરે. આ સાંભળી ગરડો બ્રાહ્મણ અઠાસ્ય કરતો સડસડાટ ટેકરી ચડી ગયો. ગરડા બ્રાહ્મણે અંતરિક્ષ આગળ સંતાપ વ્યક્ત કરવા માંડ્યો, શું વશિષ્ઠ મુનિજ રાજસૂય યજ્ઞનો હોતા થવાની યોગ્યતા ધરાવે છે? અને વશિષ્ઠ મુનિ કહે, તે જ સર્વ ગુણ સંપન્ન રાજા. વશિષ્ઠ મુનિ કહે, તે જ ધર્માત્મા. અને ગરડો બ્રાહ્મણ ટેકરીની એક હાથની દિશાએ જોઈ હોઠ પીસી બબડ્યો, વશિષ્ઠ મુનિના યજમાન સાવધ થા, પ્રવીર ચાંડાલની ગેરહાજરીમાં હું પાછો મારું લેણું ઉઘરાવવા આવું છું. દક્ષિણા નથી સાધારણ જરાએ, બહુ કઠિન, કોણ આપશે રાજસૂય યજ્ઞમાં દક્ષિણા દ્રવ્ય? એટલું દ્રવ્ય? જેટલા વિપ્ર આવે તેટલી મુદ્રા. મુદ્રાય કેવી? મણી જડી હેમની ચાંડાલ આપે? શક્તિ નથી રે સામાન્ય માનવીની, ખોટો પડશે. સત્યનો વાદ સાવ ખોટો પડશે. હરિશ્ચંદ્રને વશિષ્ઠને નહીં રહે મહિમા એકે લોકમાં. ગરડા બ્રાહ્મણે જમણા હાથ પરની બાજુએ પ્રસારેલી દ્રષ્ટિ ડાબા હાથ બાજુએ પ્રસારી પોતાના તપનો પ્રભાવ ફેલાવ્યો. સત્યવાદને વરગવાના મિથ્યા યત્નમાં કંગાલિયત વેઠી લેનારા વશિષ્ઠ ભક્ત રાજાની દુર્ભાગી પત્ની, અરે તારા પતિને શા માટે સાથ દઈ રહી છે? તું તારી દુર્દશાને કેમ નિહાળતી નથી? દિવસના ને રાતના મળી તારા આઠે પ્રહર કપરી ચાકરીમાં જ વ્યતીત થઈ જાય છે. ત્રાસની વચ્ચે તું તપી રહી છે, છતાં તને તારા પતિનો વાંક કેમ નથી ભાસતો? અરે આ તારા પતિના વ્રતને જીવાડતા તું તારા એકના એક પુત્રને કેમ દુઃખી કરી રહી છે? તું જગતમાં દયાવિહોણી નારી લેખાશે, દયાવિહોણી માતા કહેવાઈ જશે. હજી સમય વહી ગયો નથી, સુયોગ તારી સમીપ ઊભો છે. તું જ્યાં દાસત્વને વર્ગી રહી છે તેનો ત્યાગ કર. પુત્રને વારસામાં તારી અને તારા પતિની દુર્દશા ન આપતા તમારું રાજ્ય તું પાછું માંગી લે. સમૃદ્ધ રાજ્ય મેળવી નિરર્થક સત્યવાદીને ફગાવી દે. ગરડો બ્રાહ્મણ પોતાના તપોબળ વડે પ્રવીર ચંડાલના ઘર તથા સ્મશાન બાજુએ અને કારકૌશિક બ્રાહ્મણના આવાસ બાજુએ કુપ્રભાવ પ્રસારતો ટેકરી પરથી પુનઃ ઉતરવા લાગ્યો. વાવાઝોડું શરૂ થયું. વાયુનું આ તોફાન, ધૂર ઉડે, પથ્થર ઉડે, ઉડે ઝાડના પાન, ઉડે ભય માત્ર, सकर सकर गगने बादल दल, कंपी दिगंतो कहें चलित छयासु हिमाचल। तारामतीए ठपको सांभ्यो। हे श्रोताजनो, गरडा ब्राह्मणे जयरे टेकरी पर थी पोताना तपोबलो कुप्रभाव वहतो मुक्यो, ते घड़ीए तारामती घासना पूराना गाड़ा में थी कार कौशिकना घरना घासवाड़ा में मुकवा जता पटकाई पड़ी। हे श्रोताजनो, माता तारामती ने पटकाई पड़ेली जोई एना थी थोड़े दूर वाछरडा ने खवरावामां तन्मय बनेलो रोहित चौंक्यो अने माता पासे जई एनी सारवार करवा लाग्यो। बेटा, मने कोई जोर जोर थी ठपको आपतो संभराते हतो। माताजी, तमने ने मने बीजो ते कोण ठपको आपवानो हतो? पेलो गरडो ब्राह्मण केटलाय वखत थी आपणी पाछळ पड्यो छे ते ज हशे। आजनो तेनो अदृश्य ठपको तो मारा हैयाने सेकी नाखे तेवो क्रूरताना अग्निथी बारो बार भरेलो हतो। माताजी, मारा काने पण एनो धीमो घेरो अवाज अथડાતો હતો। બેટા, એ ગરડો બ્રાહ્મણ તો મને મારા માર્ગ પરથી ચલિત કરવાનો જ યત્ન કરે જતો હતો। માં, તું તારા માર્ગ પરથી સહેજ પણ ન હટતી, મારા પિતાને પણ ન હટવા દેતી અને મને પણ અચલિત જ રાખજે। ગરડો બ્રાહ્મણ તો આપણું રાજ્ય પાછું માંગી લેવાની જ સલાહ આપતો હતો। માં, એ વિપ્ર એમ સમજતો હશે કે રોહિતની માતા કાચા કારજાની છે, એને ભાન હોત કે રોહિત એની માતા અને રોહિતનો પિતા મેરુ પર્વત જેવા અચર હૈયાના છે તો આપણું રાજ પાછું માંગી લેવાની મૂર્ખાઈ ભરેલી વાત જ આપણી પાસે ન ઉચ્ચારત। પણ માં, એ વિપ્ર ચલિત મનનો હોવો જોઈએ, કેમ કે ચલિત મનના માણસો જ જગતને ચલિત મનનું સમજી બેસે છે। માં, દીકરાનો વાર્તાલાપ આગળ વધે એ અગાઉ પવનના જોરથી નિકટના ઘાસના પૂરા પાસે રસોડાનું એક સરગતું અગ્નિકણ પડ્યું, પડતાની સાથે જ ઘાસના પૂરા સળગ્યા। તારામતી પટકાયેલી હાલતમાં પણ સરગતા પૂરાને ઠારી નાખવા દોડી। રોહિત તો ક્યારનો અગ્નિથી સળગેલો ઘાસનો પૂરો ઠારી નાખવામાં રોકાયો હતો। આશ્ચર્ય તે જ્વાલા ભીષણ રૂપ ધારણ કરે એ અગાઉ એને ઠારી નાખવા રોહિત અને તારામતીને સહાય કરવા જતી હતી, પણ એની સાસુ તુમરાની હાક પડી, શું કરવા જાય છે વહુ? એકાદ બે પૂરા 500 એ 500 પૂરાને બારી નાખશે તો શું? એ બધા પૂરાનું મૂલ્ય હું તારામતી અને રોહિત પાસેથી વસૂલ કર્યા વિના રહીશ? માતા પુત્ર પાસેથી કામ તો બહુ જ લો છો સાસુજી, હજી તમારે કેટલું અધિક કામ લેવું છે? અરે, હું એને ને રોહિતને ઊંઘવા નહીં દઉં, આ વિચાર કેટલો બધો ક્રૂર છે સાસુજી। તે જાણો છો, વહુ ઘાસના 500 પૂરા મફત નથી આવતા। પણ અંગાર ક્યાં એ માતા પુત્રએ લગાડ્યો છે કે એના જ ઉપર તમે એના વાંક વગર તૂટી પડ્યા છો? વહુ, તમે એ મેલી વિદ્યાની જાણનારી સ્ત્રીએ કંઈક પાઈ દઈ વશ કરી દીધી છે સાસુજી। મેલી વિદ્યા તો બોરાઓને છેતરવાની કુબુદ્ધિ ચલાવવી તે, કે પછી માણસાઈ છોડી દઈ નોકર ચાકર પાસેથી ચાકરી લીધા જ કરવી છે? આશ્ચર્ય વહુએ તો કટાક્ષપાતથી સાસુને જ વિભૂષિત કરવા માંડી। સાસુના મનમાં સહિષ્ણુતાનો અંશ બહુ જ ઓછો હતો। અંગાર જ્વાલા પ્રસારતી ક્ષણે કોઈને પૂછવા રોકાય છે ખરી? અરે, આગનો ભોગ બનેલાઓના આંસુ લૂછવાય તો રોકાતી નથી। તારામતી તો બિચારી એનું શરીર અંગારામાં ઉતારતી આગને ઠારી નાખવાના કાર્યમાં તન્મય થઈ, એનો છોકરો રોહિત પણ આગના રાગને રોકવા એની દ્વારામાં કૂદી પડ્યા। એ માતા પુત્રને અંગારામાં કૂદી પડેલા જોઈ કાર કૌશિકની પત્ની આશ્ચર્યા પણ એની પાછળ આગને ઠારી નાખવાના હેતુથી આગ દ્વારા તરફ દોડી, પણ એની સાસુએ એને બે હાથે પકડી લીધી અને જવા જ ન દીધી. શા માટે ન જવા દીધી? શું વહુ પર હેત ઉભરાઈ જતું હતું? હેત કેવું ને વાત કેવી? ત્યારે વહુને બહારથી કેમ રોકી રાખી? તુમરાના મગજમાં એક વાત જળાઈ ગઈ હતી કે દાસી ને દાસ એટલે પશુથી એ બદતર હાલતના પ્રાણીઓ, એ મરતા હોય તો એને બચાવવા જ નહીં. આ ક્રૂર રૂઢ મનોભાવનાથી જ આશ્ચર્યએ તો તારામતી અને રોહિતની આગમાં કૂદી પડ્યા. એ ક્ષણે માતા પુત્રની રક્ષા કરો એવી કરુણાજનક પુકાર મચાવી મૂકી ને સાસુની બાતમાંથી છૂટવા ફાંપા માર્યા, પણ તે છૂટી ન શકી. માયારૂ ને મમતારૂ લોકો કલ્પાંત કરવા લાગ્યા. છેલ્લી ક્ષણો વહી જાય છે, કોઈ જગદંબા બનીને દોડો અને માતા પુત્રને જલ્દી બચાવી લો. આશ્ચર્યએ જુસ્સો ચડતા આંચકો મારી સાસુના પંજામાંથી મુક્તિ મેળવવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો, પણ તેનો આંચકો સફળ ન થયો. સર્વાંધ લુચ્ચી સાસુ વહુમાં પ્રવેશેલા પ્રભુને કચડી નાખવા માંડી. વહુમાં પ્રવેશેલો પ્રભુ એને તારામતી તથા રોહિતની મદદે જવા ઉશ્કેરતો હતો. તે ઉછાળા મારતી છટકવાના યોગ ઊભા કરતી હતી, પણ તુમરા સાસુ એના યોગને મચડી નાખતી હતી. અંગાર જોવાલા તો બબૂકી જ રહી હતી. તારામતી અને રોહિત જ્યાં કૂદતા હતા તે સ્થળની ચારે બાજુએ ધુમાડો ફેલાયો હતો અને આગના ભડકા પ્રગટતા હતા. કોઈ હતાશ થઈ કહેતું હતું, માં દીકરો સરગી મુઆ. હતાશ થયેલો એક વર્ગ કહેતો હતો, આ આગમાં તારામતી અને રોહિતના સપ પણ હાથ આવવા મુશ્કેલ છે. અરે રે, બિચારી દુઃખી ચાકરડી એના માલિકનું ઘાસ બચાવવા જતા એના પુત્ર સાથે આગનો શિકાર બની ગઈ. લોકોમાં આગનું જોર જોઈ અભિરાય વધી. સૌ ઉઠો, આગને રોકો, નહીં રોકો તો આખા વિસ્તારને ભસ્મ કરશે. અરે, ઘાસના પૂરાની થપ્પી અહીં ને ત્યાં એમ વેગરી વેગરી ખડકાઈને ન હોત તો એવી ઉગ્ર આગ લાગી હોત કે આખો વિસ્તાર ભસ્મીભૂત થઈ ગયો હોત. હજી પણ હિંમત કરો, નહીં તો નિર્દય આગ મટે તેવી જણાતી નથી. આગ ધીમી ગતિથી હવે પ્રસરતી હતી, છતાં તેનો તાપ આજુબાજુના વિસ્તારમાં ઉભેલાઓને ભય પમાડતો હતો. કાર કૌશિક બહારથી ઘેર આવ્યો. પોતાના ઘરની આજુબાજુમાં આગને ફેલાયેલી જોઈ બરાડવા લાગ્યો, ક્યાં ગઈ પેલી દાસી? કેમ, શું કામ હતું? આ ભડકા ભરે છે, એની નીચે કૂવો છે અને કૂવામાં નીચેથી ઉપર સુધી પાણી ફેલાય તેવો જરવર્ષા છે. શું દાસી તારામતીને આ કૂવાની ખબર નથી? કૂવાની તારામતી કે રોહિતને જાણ નહીં હોય, હું કૂવામાં કૂદવા અને અંદરની જરવર્ષા બહાર પ્રસરાવવા જતી હતી, પણ તમારા માતાજીએ મને જવા ન દીધી. આશ્ચર્યએ ખુલાસો કર્યો, કૂવામાંથી જીવતા નીકળ્યા. હે શ્રોતાજનો, કાર કૌશિકના આગમનથી એની માતા તુમ્રાએ આશ્ચર્ય વહુને પાસમાંથી મુક્ત કરી પોતાના પુત્ર કાર કૌશિકને ધમકાવવા માંડ્યો. હે પુત્ર, તારી વહુ બુદ્ધિહીન છે, દિવસે દિવસે તે સારા ઘરની સન્નારીને ન શોભે તેવું વર્તન કરતી જાય છે. તારે એને અંકુશમાં રાખવી જરૂરી છે. મારે એને શું શું ન કરવાનું કહેવું જરૂરી છે? માં બેટા, સૌથી પહેલાં તો તારે દાસી તથા દાસ જેવા તુચ્છ વર્ગના માણસોની દયા ખાતી બંધ કરવી જોઈએ. દાસ દાસીઓ જોડે સારા ઘરના સ્ત્રી પુરુષોએ ખપ જેટલી જ વાત કરવી જોઈએ. જેમનામાં માણસાઈનો અંશ હતો તેવા કેટલાય સ્ત્રી પુરુષો તો આ ડોસીને રાક્ષસી માનવા લાગ્યા. અંગારનું ઓછું થયેલું રૂપ પુનઃ આજુબાજુમાં વધવા લાગ્યું. ડોશીમાં દાસ દાસી માટે આટલો બધો તિરસ્કાર ફેલાવવો હવે બંધ રાખો. કેટલીક પડોસણોએ તુમરાને દબાણ કર્યું, જલ્દી આગ બુઝાવવાના ઉપાયો શરૂ કરો. હા, જલ્દી ઉપાયો શરૂ કરો, નહીં તો તુમરા ડોશીનું ભવ્ય ઘર બળીને રાખ થઈ જશે. આ ભયજનક વાતાવરણ વચ્ચે 20-7 વ્યાસવાળો જે ગોરાકાર અગ્નિથી પ્રજળતો હતો તેમાંથી પ્રચંડ ઝરવર્ષા શરૂ થઈ. આ પ્રચંડ ઝરવર્ષાએ તેની આજુબાજુમાં પ્રસરેલા 20-7 અગ્નિને પાણીથી બુજાવી નાખ્યો, પણ એની ચોમેર ફરતા 108 સુધીના વિસ્તારમાં પાણીની રેલમછેલ કરી મૂકી. અંગારનો તો તારામતી અને રોહિતે કૂવાની અંદરથી પિચકારીઓ દ્વારા ઉપરના ભાગમાં જોરશોરથી ઝરવર્ષા કરવા માંડી. એના પરિણામે સાવ અંત જ આવી ગયો. આગને બુજાવવા પિચકારીઓ પણ એટલા વિપુલ પ્રમાણમાં કૂવામાંથી ઉપરના ભાગમાં છોડવી પડી કે તેથી કાળકૌશિકના ઘરમાં અન્નની કોઠીઓ તથા વસ્ત્રોની પેટીઓ પણ ભીંજાઈ ગઈ. તારામતી અને રોહિત બહાર નીકળ્યા ત્યારે આ ડોશી, પાડોશી અને આશ્ચર્ય વવ્વે એમને ધન્યવાદ આપ્યા. પણ તુમરા સાસુએ આશ્ચર્ય વહુ ઉપર ગુસ્સો કરી તેના ધુમાડા બહાર કાઢી નાખ્યા ને તારામતી તથા રોહિતને બેહદ ઠપકો દેવા માંડ્યો. હે અન્નદ્રોહી દાસી, તેને તારા છોકરા રોહિતે અમારા વસ્ત્રો ભીંજવી દીધા, અમારું કોઠીમાં સંગ્રેલું અન્ન ધાન્ય પણ પાણી કરી નાખ્યું. અરે રે, આંખ બંધ કરી પરાક્રમ કર્યું, વિચારની પાંખો સુદ્ધા બંધ કરી. મારા ઘરમાં તો વિનાશની ક્ષણ જ ઊભી કરી. મારા ગૃહમાં વંત્રી પિસાચીની વસી છે ને? આમ બરાડતી તુમરાએ તો ક્રોધાવેશમાં તારામાંથી ઉપર જોરથી એક પથ્થર ફેંક્યો. આશ્ચર્યાએ તુમરા સાસુને વખોડવા માંડી, જેમણે તમારા ઘરને જીવના જોખમે બચાવ્યું તેમનો ઉપકાર માણવાને બદલે તેમની નિંદા કરો છો? દાસીનો ઉપકાર? તુમરાએ કાળકૌશિકનો પણ ઉઘડો લીધો. આજ સુધી આપણે ત્યાં આગ લાગી ન હતી. કહો કે આ દાસી અને તેના દીકરા રોહિતના જ અશુભ પગલાથી જ આગ લાગી. આશ્ચર્યાએ વહુએ વ્યંગમાં સાસુનો સ્વભાવ ઉઘાડો પાડ્યો. કાળકૌશિકે આશ્ચર્ય વહુને કરડાકીમાં પૂછ્યું, કોઈ પુત્રવધુ એની સાસુ પર કટાક્ષપાત કરે છે ખરી? કોઈ સન્નારી કારણ વગર દાસીના સદગુણને મીઠી પાલિત કરે છે ખરી? આશ્ચર્ય વહુએ પોતાના પતિને પણ એની માતાની જોઉકમી સંબંધમાં સુણાવી. કાળકૌશિક અને આશ્ચર્ય વહુ વચ્ચે ક્રોધાવેશ સરગી ઉઠે એ અગાઉ તારામતીએ આશ્ચર્ય વહુને વિનંતી કરી, મારી તરફેણ ન કરશો બેન, અને મારી તરફેણથી કોઈ લાભ થશે નહીં. ને તારામતીએ કાળકૌશિકને નમ્રતાથી કહ્યું, ભાઈ, આપની પત્ની પર ગુસ્સે ના થશો, ગુસ્સે થાવ મારા પર. પછી તારામતીએ તુમરાને વિનંતી કરી, માતાજી, આપને મારો અપરાધ જણાયો હોય તો મને નિસંકોચ શિક્ષા કરો. હમણાં સુધી મૂંગા રહેલા રોહિતે પણ તુમરાને અરજ ગુજારી, માતાજી, હું ને મારી માતા આપને વારંવાર વિનંતી કરીએ છીએ, આપના પુત્રોનો અને પુત્રવધુનો વાંક ન કાઢશો. અમે મા દીકરો દોષિત જણાઈએ તો અમારા શરીર પર ફટકા સુદ્ધા મારજો, અમને એકાદ દિવસ ખાવા સુદ્ધા ન આપશો. તારામતી અને રોહિતની વિનંતી સાંભળી તુમરા એકત્ર થયેલા સ્ત્રી પુરુષો તરફ જોઈ બોલી, આવા નિર્લજ માતા પુત્ર કદી તમે જોયા નહીં હોય, પ્રત્યુત્તરમાં બધા જ ગંભીર રહ્યા. દક્ષિણાની જોરદાર ઉઘરાણી. હે શ્રોતાજનો, હરિશ્ચંદ્ર રાજા ગરડા બ્રાહ્મણને એનું લેણું ચૂકવવાનો વાયદો ભૂલ્યો ન હતો. પ્રવીર ચાંડાલે તો હરિશ્ચંદ્રને કહી રાખ્યું હતું કે કોઠી પાસે એક ગરડા બ્રાહ્મણને મોકલી દેવો, પણ અકસ્માત થવાથી પ્રવીર ચાંડાલ પર ગામથી પાછો ફર્યો જ ન હતો. ગરડો બ્રાહ્મણ આવીને ઊભો રહેશે તો એને રાજસૂય યજ્ઞમાં દક્ષિણા આપવા માટે પ્રવીર વિના સુવર્ણ મુદ્રાઓ આપશે કોણ? આ ચિંતાએ હરિશ્ચંદ્રને ઘેરી લીધો. આપત્તિના સમયમાં આપે કોણ સહાય, જીભ પડે જુઠ્ઠી નહીં એ સત કયમ જરવાય. ટેકિલાની ટેકને રખણહારો જગન્નાથ, દેજે રે દેજે મને દેવું ભરવા સાથ. આત્મરામ તને રટે તારામતીનો કંઠ, ઉચ્છે દિને કંટકો સરળ કરી દે પંથ. સત્ય મુજને પ્રિયને સતનું કર પાલન, વિશ્વ સકરના સત્યનો વિશ્વ ભરતું વાલમ. ભગવાનને પ્રાર્થના કરવી પડે છે ને? ઓહો, વિપ્રદેવ પધારો. હરિશ્ચંદ્ર, આજ્ઞા વિપ્રદેવ. રાજસૂય યજ્ઞમાં મારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની છે. હું છૂટા હાથે દક્ષિણા આપી શકું એટલી દક્ષિણા તારે મને આપવાની છે. મેં વચન આપ્યું છે પ્રભુ. હરિશ્ચંદ્રએ ગરડા વિપ્રદેવની માગણીનો સહેજ પણ વિરોધ ન કર્યો. ગરડા બ્રાહ્મણે કડક ઉઘરાણી કરી, આજે તારે મને કેટલી સુવર્ણ મુદ્રા આપવાની છે તે જાણે છે? આપ જ કહો કે મારે કેટલી મુદ્રા આપવાની છે. શું તે રાજસૂય યજ્ઞ નથી કર્યો? કર્યો છે ભગવાન, એમાં તારે દક્ષિણામાં કેટલી સુવર્ણ મુદ્રા આપવી પડેલી? 8 હાથ ઊંચી અને 4 હાથ પહોળી એવી 11 કોઠી સુવર્ણ મુદ્રાઓથી ચિક્કાર હતી. એટલી બધી સુવર્ણ મુદ્રાઓ તે દક્ષિણામાં આપેલી? સહર્ષ આપેલી. ત્યારે તો તારે પણ મને 11 કોઠી આપવી જોઈએ ને? હા, 11 કોઠી આપવી જોઈએ. એટલી બધી સુવર્ણ મુદ્રા તમે આપશે કોણ? પ્રવીર ચંડાલ, સ્વસાનોની આવક હોય ને કેટલી હોઈ શકે? વિપ્રદેવ, જગતમાં અલ્પ લેખાતો ધંધો પણ એટલી બધી આવક આપતો હોય છે કે વિશાળ ધંધા એના હિસાબમાં તુચ્છ બને છે. ગરડા બ્રાહ્મણે હરિશ્ચંદ્રને કહ્યું, એક સામાન્ય ચંડાલની ગુંજાશી કે રાજસૂય યજ્ઞમાં આવેલા બ્રાહ્મણોને દક્ષિણા આપવા જેટલો પૂંજી એની પાસે હોય એની આવક તો સૌ નાની હોય છે. હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને કહ્યું, વિપ્રદેવ, ચંડાલની ગુંજાશ રાજાઓની સમૃદ્ધિને ખરીદી શકે એવી વિશાળ હોય છે. તે આ સ્મશાનમાં વધારેમાં વધારે કેટલી આવક મેળવી? વિપ્રદેવ, જગતમાં કઈ ઘડીએ કઈ હાટ પર મેં કયો ગ્રાહક આવી ઊભો રહેશે તે કહેવું કઠિન છે. ગરડા બ્રાહ્મણે હસીને પૂછ્યું, શું તને ચાંડાલ પર શ્રદ્ધા છે? શ્રદ્ધા વગર હું એનો દાસ બનું ખરો? મને તો હવે એમ લાગે છે કે તું રાજપાટ ખોઈ મૂર્ખ બન્યો છે. હરિશ્ચંદ્ર, સત્યના પાલન માટે તારા પત્ની પુત્ર વેચી તું અધિક મૂર્ખ બન્યો છે અને નાણાં મેળવ્યા વિના દાસ તરીકે વેચાઈ મહામૂર્ખ બન્યો છે. ગરડા વિપ્રએ તક આપવા માંડી, હજી પણ રાજપાટ પાછું સ્વીકારી લે, પત્ની પુત્રને છોડાવી લે અને તું પોતે પણ દાસત્વના કરારથી મુક્ત થઈ જા. સત્યવાદનો પાલક થવાનો અવરો માર્ગ તજી દે. આ સાંભળી હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને 2 હાથ ભેગા કરી માથું નમાવી વિનંતી કરી, હે વિપ્રદેવ, મારા દેહને છુંદી નાખવાનું કહો, પણ સત્વાદથી અર્ઘા થવાનું દબાણ મને ન કરો, મારા પ્રાણની સાથે જ સત્વાદ જોડાઈ રહ્યો છે, હજી મેલ તારા સત્વાદીની કસોટી કરશે, સમજો? મેઘે જેટલું ક્રૂર થવું હોય તેટલું ભલે થાય, હરિશ્ચંદ્રએ સત્વાદ તજી દેવાની સાપ ના પાડી. આકાશમાં વાદળાના જૂથ જણાયા એ જોઈ ગરડા વિપ્રે ચમત્કારની વાતો કરી, શ્રી હરિશ્ચંદ્રને ધ્રુજામી મૂકવાનો યત્ન કર્યો. ગરડા વિપ્રે મંત્રના પ્રકારથી મેઘને વરસાવવાનો ડોર કર્યો. વરસાદ તો વાદળા પોતે જ આબેથી ધરતી પર લાવ્યા, નીલ બધા પાણી થઈને પડ્યા. ગરડો બ્રાહ્મણ વરસાદ શું લાવવાનો હતો? ગમે તે હો, વરસાદ અસાધારણ પડ્યો. ગરડો વિપ્ર મુસળધાર વરસાદમાં પણ હરિશ્ચંદ્રને ડરાવવા લાગ્યો, તારો આજનો વાયદો ખોટો પડશે, પડે જ નહીં. આ વરસાદમાં પ્રવીર આજે આવશે એમ માને છે? બ્રહ્માંડ વરસાદ રૂપે તૂટી પડશે તો પણ પ્રવીર ચાંદાલ પર ગામથી આજે જ પાછો ફરવાનો? એક ચાંદાલ પર આવો અખંડ વિશ્વાસ? વિપ્રદેવ, ચાંદાલનો તો એ વ્યવસાય કરે છે, અનેક ચાંદાલો આ વિશ્વ મંડળમાં ચાંદાલ વ્યવસાય કરે છે. કોઈ વ્યવસાય જગતના તમામ માનવીની દ્રષ્ટિએ ઊંચો નથી, નીચો નથી, કસાય પણ ઢોર કાપવાની મહેનત કરે છે. બધા જ વર્ગના માણસો કસાયના કર્મને હલકું નથી માનતા અને ઊંચું પણ નથી માનતા. બ્રાહ્મણ દાન દક્ષિણા માંગે છે એ કર્મને પણ એક વર્ગ આદરપાત્ર ગણે છે, જ્યારે બીજો વર્ગ એને મહેનત વગરની પ્રાપ્તિ કહે છે. હરિશ્ચંદ્ર, આજે તે દાન દક્ષિણા લેનાર વિપ્ર સમુદાય પર કટાક્ષપાત કર્યો, કેમ? કટાક્ષપાત કરનારો હું નથી, એ સમૂહ છે. વરસાદ ધોધમાર પડતો હતો, ગરડા બ્રાહ્મણે હરિશ્ચંદ્રને સમય આપ્યો, હું એક પ્રહર પછી પાછો આવું? વિપ્રદેવ, આજ સૂર્યાસ્ત થવા અગાઉ પ્રવીર ચંડાલ આવશે જ, અને આપને અહીં જોતાની સાથે જ રાજસૂય યજ્ઞમાં દક્ષિણા આપવા માટે પૂરતી સુવર્ણ મુદ્રાઓ આપને મળી જશે. ગરડો બ્રાહ્મણ વિદાય થયો. થોડી વારે પ્રવીર ચાંદાલ સ્મશાનમાં આવ્યો, તેને હાક મારી, કેમ રે હરિ? હરિશ્ચંદ્ર આનંદનો પાર ન રહ્યો. પ્રવીરે પૂછ્યું, કેમ, હું સમયસર પાછો ફરી આવ્યો છું ને? હા, સહજ પણ મોડા થયા નથી. કેટલા સબ આજે આવ્યા? ગઈકાલે ઘણા સબ આવ્યા હતા, આજે ધોધમાર વરસાદને લીધે હજી સુધી એકેય સબ આવ્યું નથી. ધોધમાર વરસાદ તો આપણા માટે સારો, માણસો મરવાના ન હોય તેઓ માંદા પડે અને ઉકલવા માંડે. અતિશય ગરમી પણ આપણા માટે લાભદાયક ને, અતિશય ઠંડી પણ આપણા માટે આશીર્વાદરૂપ. પ્રવીરે સ્મશાન બહાર દ્રષ્ટિ પ્રસારી, દૂરથી આવતી 101 જણની મંડળી જોઈ હરિશ્ચંદ્રને કહ્યું, કોઈ રાજકુટુંબની વ્યક્તિ મરી ગઈ લાગે છે. હરિશ્ચંદ્રએ રાજકુટુંબના માણસોને ઓળખ્યા, કોઈ એક દિવસે આ રાજકુટુંબનો મુખી એના માંડલિક રાજાઓમાંનો એક હતો, આ વાતનું તેને સ્મરણ થયું. ઠાઠડીમાં પડેલી વ્યક્તિ પર આખું કનક રેખા ઓઢાડેલું હતું, કોઈ સ્ત્રી જણાતી હતી. પ્રવીરે ગરડા બ્રાહ્મણ વિશે પૂછ્યું, લેણદાર આવ્યો હતો? હા, વિપ્રદેવ આવ્યા હતા. એના મનમાં શંકા ઉદ્ભવી જ હશે, હું એક ચાંદાલ રાજસૂય યજ્ઞમાં દક્ષિણા અંગે થનારા ખર્ચ પૂરતી સુવર્ણ મુદ્રાઓ સી રીતે આપી શકીશ, બરાબર ને? હા, એમણે એ શંકા કહી પણ હતી. હવે તો આપણે એ આવે કે તરત જ 4-5-6 કોઠી ભરી સુવર્ણ મુદ્રાઓ આપવાની જ છે, પછી વાતચીતને અવકાશ જ ક્યાં રહે છે? પ્રવીર ચંડાલે કહ્યું, છતાં એ વિપ્રને મારે જણાવવું તો છે કે સ્મશાનમાં કેટલી આવક થાય છે તેની યાચકને શી ખબર પડે, અને એને એ પણ કહેવું છે કે મારે આ 50 ગામના વિસ્તારમાં 12 સ્મશાનની આવક છે, જેમ માણસો વધારે મરે તેમ મારી આવક વધે, શ્રીમંતો મરે તો ખાપણ પણ મૂલ્યવાન મળી આવે, રાજા મહારાજાઓના કુટુંબીજનો મરે તો પણ કિંમતી ખાપણની આવક. હરિશ્ચંદ્રને બોલવાની તક ન દેતા ચાંદાલ બોલ્યો, હું સત્યવાદીઓનો ઉપાસક છું, મને સત્યવાદ ખૂબ ગમે છે. સત્યવાદીઓને દાસ તરીકે ખરીદી સ્મશાનનો વહીવટ સોંપવાથી ખાયકી તો ન થાય, વળી સત્ય વધવાથી શરૂમાં સત્યવાદીઓ પાસે લૂંટાવવું પડે છે, પણ લાંબે ગાળે સત્યવાદનો જ ઉદય થાય છે. પ્રવીર ચાંડાલનો અવતાર દેવાધિદેવ ઇન્દ્રે લીધો હતો. ગરડા બ્રાહ્મણના તમામ તપોબળને ઝાંખું પાડવા સત સાક્ષાત પ્રવીર ચાંડાલનું રૂપ ધરી તેની સામે સ્પર્ધા કરતા હશે. આવી અટકર પણ વાયુના અણુએ કરવા માંડી. પ્રવીર ચાંડાલે હરિશ્ચંદ્રને કહ્યું, મારા બીજા સોના પૂરોમાં જરા તપાસ કરી આવું, ગરડો વિપ્રા આવે તો સૂર્યાસ્ત સુધી બેસવાની વિનંતી કરવી, હું સૂર્યાસ્ત થતાની સાથે જ વાહન ઉપર આરૂઢ થઈ અહીં આવી પહોંચીશ. ચાંડાલ ગયા પછી થોડી વારે ગરડો વિપ્ર ઉઘરાણી કરવા આવ્યો અને જેમ તેમ બકવાટ કરવા લાગ્યો. રોહિતને સર્પદંશ. કાર કૌશિકના ઘરમાં ઘરની વાડીમાં બધે પ્રભાત થયું અને સતી તારામતીના આયુષ્યમાં જાણે બાકી રહેલું મહાકષ્ટનું અંધારું ફરી વર્યું. કાર કૌશિકે રોહિતને આજ્ઞા કરી, છોકરા, વાડીમાંથી સુવાસિત પુષ્પો ચૂંટી લાવો. એક છાબડી ભરીને ચૂંટી લાવું ને? રોહિતે પ્રશ્ન પૂછ્યો. ઉત્તરમાં કાર કૌશિકે માથું હલાવી હા કહી. આશ્ચર્ય વહુએ તારામતીને આજ્ઞા કરી, મારી સાથે ગાય દોવા આવ. દાસી ગાય દોવા આવશે તો ઓરડા ઓરડી ફર્યું સાપ કોણ કરશે? હું? તુમરાએ ગુસ્સાએ તારાને આશ્ચર્ય જોડે જતી રોકી આજ્ઞા કરી, સાવરણી હાથમાં લે અને પ્રથમ ઓરડાઓ અજવાળવા માંડ, પછી ઓસરી અજવાળજે, પછી ફર્યું અજવાળી છાણા થાપવા માંડજે. તારામતીએ તુમરા સાસુની આજ્ઞા માન્ય રાખવી પડી. તારામતીએ ઓરડો અજવાળી વેરાએ વાડીમાં દ્રષ્ટિ કરી. મોગરાના વેલા પાસે તેણે એક સર્પને જોયો. સર્પની નજીક રોહિત ફૂલો વીણતો હતો. તારામતીને ભય લાગ્યો, ભૂલથી રોહિતનો પગ સર્પની કાયા પર મુકાઈ જશે તો સર્પ કરડ્યા વિના રહેશે નહીં. તે વાડી તરફ જવા તૈયાર થઈ. તુમરા સાસુએ એને રોકી ઓરડા સાફ કરવાનું પડતું મૂકી ક્યાં ચાલી? રોહિતની પાસે જ સાપ પડી રહ્યો છે. સાપ તો બધે આંટા મારે છે, સાપથી વળી બીવાનું શું? તુમરાએ તારામતીને ઠોકર મારી સાવરણી ચલાવવા જણાવ્યું. મારા છોકરાને સાવચેત કરી આવવા દો. ઠોકર વાગ્યા છતાં તારામતી વાડી તરફ દોડવા તૈયાર થઈ. તુમરાએ ગુસ્સાથી તારામતીને જોરથી ધક્કો માર્યો. ધક્કો વાગતાની સાથે જ તારામતી ઊંધમૂંધ ઓરડા બહાર ઓસરીમાં પટકાઈ પડી. એના હાથ પગ અને કપાળ છોલાઈ ગયા. એ જ પરે વાડીના એક છેડે વનસ્પતિને પાણી સિંચતો માલી દોડતો આવી કહેવા લાગ્યો, રોહિતને સાપ કરડ્યો છે, સાપ બહુ ઝેરી છે, આ સાપ જેને જેને ડંસ્યો છે તેમના તત્કાર મોત નિપજ્યા છે. આ કરુણ સમાચાર સાંભળી તારામતી વાડી તરફ દોડી. તુમરાએ પાછળ દોડી તેને પકડી પાછી તેને હાથમાં સાવરણી પકડાવી કહ્યું, મેં ચિંધેલા બધા કામ પૂરા કર્યા વગર વાડીમાં જતી જ નહીં, તારો છોકરો તારા જવાથી જીવતો નથી રહેવાનો, એ મરવાનો હશે તો એને કોઈ જીવાડી શકવાનું નથી, અને એ જીવવાનો જ હશે તો એ 100 કારોત્રા કરડવાથી પણ એનું મૃત્યુ થવાનું નથી. આશ્ચર્ય અને કાર કૌશિક નિકટમાં જ હતા. આશ્ચર્યએ તુમરા સામે આંખ ચડાવી તેને કહ્યું, બિચારીના છોકરાને સાપ કરડ્યો હોવા છતાં તેની પાસે જવા દેતા નથી, શું આ તમારી માણસાઈ છે? દાસી તરફ માણસાઈ દેખાડવી સારી નહીં. તમારા જ પુત્રને સર્પ કરડ્યો હોય અને તમને જ કોઈ તમારા પુત્ર પાસે જતા રોકી રાખે તો તમારું હૃદય કેવું દુભાય? હું દાસી નથી, જ્યારે તારામતી દાસી છે. તુમરાનો ઉત્તર સાંભળી કાર કૌશિકે આશ્ચર્યને ધમકાવવા માંડી, તારે હવે પછીથી કદી પણ મારી માતાની સામે એક શબ્દ ન બોલવો, નહીં તો હું તારો ચોટલો પકડી તને 4 હાથ દૂર ફેંક્યા વિના રહીશ નહીં. ફેંકો ફેંકો, હું ફેંકાવવા તૈયાર છું. કાર કૌશિકે આશ્ચર્યનો ચોટલો પકડી તેને ફેંકવાની તૈયારી કરી, પણ તારામતી કાર કૌશિક અને આશ્ચર્ય વચ્ચે ઘસી આવી. કાર કૌશિકને વિનંતી કરવા લાગી, આપની પત્નીને આપ ન ફેંકશો, હું મારા પુત્ર પાસે ઘરનું બધું કામ પતાવીને જ જઈશ. અને તારામતી કાર કૌશિકના ઘરનું કામકાજ કરવા લાગી. વહુને કૂવામાં ફેંકી દીધી. હે ભક્તજનો, દાસત્વ કરનારા કેવા ત્રાસ અનુભવે છે તેનો ખ્યાલ તારામતીને પૂરો થઈ ગયો. આશ્ચર્ય વહુ તારામતીની જૂની બહેનપણી હતી. તારામતીએ એક જ પુકારને ન્યાય આપતા 1.25 લાખ સુવર્ણ મુદ્રાથી ભરેલી પેટી કન્યા વિદ્યાલય ચલાવતી તપસ્વિનીને અર્પણ કરી હતી, અને તે ઘટનાથી આશ્ચર્ય અજાણ ન હતી. બિચારી તારામતીના છોકરાને સર્પદંશ થયો, છોકરો બેહોશ છે કે મૃત્યુ પામ્યો તે જોવા જાણવા પણ તેની પાસે તેને જવા ન દીધી. આ ભયંકર અન્યાય આશ્ચર્યથી સહેવાયો નહીં. આશ્ચર્યએ માથું ઉચક્યું, પતિને જ તેણે ચેતવણી આપી, તારાને એના પુત્ર પાસે સહર્ષ જવા નહીં દો તો હું આત્મહત્યા કરીશ. આ જ ધમકી આશ્ચર્ય વહુએ તુમરા સાસુને આપી. આશ્ચર્ય વહુએ કહ્યું, હે સ્વામી, હે સાસુજી, હું ન બોલત, હું આત્મહત્યા સુધી તો ન જ પહોંચત, પણ એક જૂની બહેનપણીને તમે એના પુત્ર પાસે જવા સુદ્ધા નથી દેતા, એથી તો મારા મનની ભીંતો ડગી ઉઠી છે. અને આશ્ચર્ય વહુ કૂવા તરફ દોડી. તારામતીએ એને આત્મહત્યા ન કરવા આજીજી કરી. હે મારી પ્રિયા સખી, આત્મહત્યા જેવું કોઈ બીજું મહાપાપ નથી, તું મારા માટે આત્મહત્યા કરીને મરે એ કરતાં હું મારા પુત્ર પાસે 8 પ્રહર પછી જાઉં એ ઉચિત છે. તુમરાનો ગુસ્સો સીમા વટાવી ગયો હતો. તેણે પુત્રને આજ્ઞા કરી, બેટા, તારી વહુને તું તારે હાથે કૂવામાં ફગાવી દે. એક દાસી અને તેના પુત્રના ઉપરાણા લેનારી તારી પત્ની મારે ના જોઈએ. એટલું કહેતામાં તો કાર કૌશિકે આશ્ચર્ય વહુને બરજબરીથી ઉચકીને કૂવામાં ફેંકી દીધી. તારામતીએ છાતીફાટ રુદન શરૂ કર્યું. પાડોશીઓ દોડી આવ્યા. પાડોશીઓએ એકઠા મળી આશ્ચર્ય વહુને કૂવામાંથી બહાર ખેંચી કાઢી. બિચારી શુદ્ધિ ખોઈ બેઠી છે, એક પડોસણ બોલી. અરે રે, એને વાગ્યું પણ ઘણું છે, બીજી પડોસણ રડવા લાગી. તુમરા સાક્ષાત ક્રોધ જ્વાલા બની તેણે પુત્ર કાર કૌશિકને ઉશ્કેર્યો, નિર્માલ્યા, તારી પત્નીને તું મારી નાખવા ધારે તો મારી શકે છે, પાડોશીઓએ વચ્ચે આવવાની જરૂર શી છે? એટલું બોલતામાં તુમરાએ હાથમાં લાકડી લીધી અને પડોશીઓને પીટવા માંડ્યા. કારકૌશિકે મા તુમરાના કાર્યમાં પૂરતો સાથ દેવા માંડ્યો. તુમરાએ તારામતીને પણ પીટવા માંડી. એના શરીર પર ઘણા જખમો થયા. કપાળ અને મુખ પણ જખમોથી ભરાઈ ગયું. પડોશીઓ કારકૌશિક તથા તેની માતા તુમરાને ધિક્કારતા તેમના ગૃહ ભણી જતા રહ્યા. એકાદ બે પડોશીઓએ કારકૌશિક અને તેની માતા તુમરા પર પથ્થરો ફેંક્યા, પણ એ પથ્થરો તારામતી અને આશ્ચર્ય વહુને પણ વાગ્યા. આ બે નિર્દોષ સ્ત્રીઓના અંગ પર પડેલા પથ્થરોએ તેમને સખત ઈજા પહોંચાડી અને કારકૌશિક તથા તુમરાના શરીર પર પડેલા પથ્થરો તેમને બહુ વાગ્યા નહીં. કેટલીક વાર સુધી તો મારપીટનો તાપ ચાલુ જ રહ્યો. મોડી રાતે તારામતીએ તુમરાએ એના પુત્ર રોહિતની સંભાળ લેવાની આજ્ઞા આપી. આજ્ઞા પણ મીઠાસભરી ન હતી. માયા મમતા તો હતી જ નહીં, પણ માણસાઈની છાયા ન હતી. બિચારી તારા બેઠી થઈ વાડીમાં ઉતાવળે પગલે દોડી ગઈ. રોહિતના સપ પાસે જવા દીધી. હે શ્રોતાજનો, તારામતીને પુત્ર પાસે જવાની સભ્યતા વગરની આજ્ઞા તો મળી અને એ વાડીમાં પુત્ર પાસે જઈ એને પુકારવા લાગી. વાડીમાં વસતી માલણે તારામતી પાસે આવી તેને કહ્યું, ભાઈ, તારો છોકરો તો ભગવાનના ધામમાં જતો રહ્યો છે, પણ તારામતી તો છોકરાને બે હાથે ઊંચકી પુનઃ પુનઃ પુકારવા લાગી. મારી આંખના તારા મારા વિસામાં અને ધ્રુસકે રડતી મસ્તક પટકતી તારામતી પોતાના પુત્રને ઉચકીને સ્મશાન તરફ ચાલવા લાગી. સ્મશાનનો માર્ગ. હે ભાવિક શ્રોતાજનો, તારામતી પોતાના પુત્ર રોહિતના શબને ઉચકી કોઈ સ્મશાનની શોધમાં કારકૌશિક બ્રાહ્મણનું ઘર છોડી બહાર નીકળી. આટલામાં કોઈ સ્મશાન છે કે? છે તો ખરું, પણ થોડે દૂર સુધી જવું પડશે. હું ચાલી રહી છું એ જ માર્ગે? હા, સીધે સીધા ચાલજો. કેટલાક ડગલા ચાલવું પડશે? 2500થી વધારે. કોનું સ્મશાન છે? કોઈ શ્રેષ્ઠીએ બંધાવેલું તો આટલામાં નથી જ. કોઈ રાજાએ પણ આ વિસ્તારમાં સોનાપુર બનાવ્યું નથી ને? ના, કોઈ રાજાની આ વિસ્તારમાં દ્રષ્ટિ જ પડી નથી. કોઈ ખાનગી માલિકીનું હશે? હા, એક ચાંડાલની માલિકીનું છે. કંઈક કરવેરો આપવો પડતો હશે? ધર્માર્થ ન હોય તે સ્થાનોમાં કરવેરો તો આપવો જ પડે ને. મારી પાસે કોઈ ચીજ નથી. શું મારા છોકરાને બારવા નહીં દે? તે હું કેમ કહી શકું? હું પ્રવીર ચાંડાલ હોત તો તમે તારા પુત્રનું સબ બારવાની છૂટપત્રી અહીં જ લખી આપત. એક ભલા અરણ્ય માર્ગી સાથે તારામતીએ થોડી વાતો કરી. અરણ્ય માર્ગીએ તે જાણતો હતો એ બધી માહિતી કહી. અરણ્ય માર્ગી ગંભીર મોએ એક દિશામાં વિદાય થયો. એક અદ્રશ્ય અવાજ તારામતીના કાને અથડાવા લાગ્યો. તારામતી, હજી પણ સત્યનો માર્ગ છોડી દે. વિપ્રદેવ એકનો એક પુત્ર સત્યને અર્પણ કર્યો. હવે ચલિત શા માટે થવું જોઈએ? સૈબ્યા, તારા પુત્રને સર્પ કરડ્યો છે ને? હા, ભયંકર સાપ કરડ્યો છે. સર્પ કરડવાથી માણસનું મૃત્યુ 8 પ્રહર સુધી તો નથી જ થતું. એનો અર્થ તો એ થયો કે મારો પુત્ર મૃત્યુ પામ્યો નથી. હા, તારો પુત્ર મૃત્યુ પામ્યો નથી. એને ચડેલું વિષ કોઈ પણ 20 સૂચક ચૂસી શકે છે ને બચાવી શકે છે. વિપ્રદેવ, તમારું કહેવું સત્ય જ હોય તો મારા પુત્રને સર્પનું જે 20 ચડ્યું છે તે ચૂસનારો માણસ મને દેખાડો. દેખાડો, પણ એક શરતે. શરતની વિગત કહો. વિપ્રદેવ, ભગવાન તમારું ભલું કરશે. તારામતી આ ક્ષણે જ તું કહી દે. શું કહી દઉં? સત્ય પરની તારી શ્રદ્ધા ખંડિત થઈ છે, એટલું જ ના, મારી શ્રદ્ધા અખંડ છે. તો ભોગવ તારા કર્મનો પરિણામ. ગરડો વિપ્ર તારામતીનું સત છોડાવવા યત્નો કરી ચૂક્યો, પણ તારામતીએ સત્યનો ત્યાગ કરવાની પૂર્વવત ના જ કહી. તારામતી તો પ્રવીર ચાંડાલના સ્મશાન તરફ જતા માર્ગમાં પથિકોએ પ્રવીરના સ્મશાનમાં ન જવાની સલાહ તારામતીને આપી. તારામતીએ સલાહકારને પૂછ્યું, બીજું કોઈ સ્મશાન છે આટલામાં? ના ભાઈ, બીજું નજીકમાં એકે નથી. ઉત્તર સાંભળી તારામતી હરી હરી આ પ્રમાણે પોતાના સ્વામીને જ પુકારતી આગળ વધી. સ્મશાનમાંથી જાકારો. હે શ્રોતાજનો, ગરડા બ્રાહ્મણના વિચારમાં અને વિચારમાં હરિશ્ચંદ્ર સ્મશાનની અંદરના ઓટલા પર બેસી રહ્યો હતો. આજે સાયંકાળે એ વિપ્રને હરિશ્ચંદ્રએ એના રાજસૂય યજ્ઞ માટે દક્ષિણા જેટલી સુવર્ણ મુદ્રાઓ આપવાની હતી. ગરડો વિપ્ર ઉઘરાણી કરવા આવ્યો જ ન હતો. ગરડો વિપ્ર ક્યાં રહેતો હતો એની પણ હરિશ્ચંદ્રને ખબર ન હતી, નહીં તો તે પ્રવીર ચાંદાલ પાસેથી સુવર્ણ મુદ્રા ભરેલી કોઠીઓ ઉપાડી તે વિપ્રને ઘેર આપવા ગયો હોત. પ્રવીર ચાંદાલ તો સાયંકાળ પૂર્વે સ્મશાનમાં મોં દેખાડી ગયો હતો. હરિશ્ચંદ્રએ એને કંઈ પણ કહ્યું ન હતું, છતાં ચાંડાલે તો આવતા વેંચ પૂછ્યું હતું, હરિ, પેલો વિપ્ર આવે તો એને આપણે સુવર્ણ મુદ્રાઓ આપી દઈએ. એટલું બોલતો પ્રવીર ચાંડાલ તો સ્મશાનથી 50 ડગલા દૂર આવેલા પોતાના ઘરમાં જતો રહ્યો. એના ઘરમાં એક બાજુની બારી પાસે ઘરની અંદરના ઓટલા પર પડી રહેલી કોઠી તો જેમની તેમ દેખાયા જ કરતી હતી. મુક્ત હરિગીત. વીતી જવા માંડ્યો અરે પૂરો પ્રહર ઘટમારાનો, રે કોણ રોકે માર્ગ તો ચાલી જનારા કારનો. બેઠો હરિ ઊભો થયો, આવે જતા તા સબ અહીં, મધરાત્રી વીતી રહી દેખાઈનારી એક જ તઈ. ડાગુન એકે સાથમાં કોઈ બારને ઉચક્યું હતું, સબ બાઈ એ નિજ હાથમાં, બીજું ન કંઈ પાસે હતું. હરિશ્ચંદ્ર તે બાઈ તરફ દોડ્યો, કોણ છે? એકલી બાઈ? શું કોઈ ડાગુ સાથે આવ્યો નથી? નજીક જતા વેત અંધકારમાં હરિશ્ચંદ્રએ જોયું તો થોડાક લાકડા સળગાવી એક ચિત્રે હાલભાઈ એક છોકરાને અગ્નિ સંસ્કાર આપવાનો પ્રયાસ કરતી હતી. હરિશ્ચંદ્રએ બાઈની સ્થિતિને જોતા વેત મનમાં તો અટકરે સમજી લીધું, આનું કોઈ સગુવાલું આટલામાં જણાતું જ નથી, છે તો કંગાલિયાથી જ અલંકૃત થયેલી. આની પાસેથી મુદ્રિકા કાપડ અને ખાપણ લેવાશી રીતે. ને હરિશ્ચંદ્રએ મનમાં જ પ્રભુને ઉપસ્થિત કરી તેને ન્યાય આસને વિરાજિત કરી તેને જ કહેવા માંડ્યું, હે મહાન ન્યાયાધીશ, આ બાઈની હાલત તરફ જોયા પછી મારે માનવું પડે છે કે મેં મને સુખમાં રાખ્યો છે. મારે આ બાઈને દયાથી ભરેલી આંખે જોવી જરૂરી છે. ને બીજી જ ક્ષણે તેનું મન ચોંક્યું, ન હું સ્વામી માણસનો, મુજને શું અધિકાર, હું તો ચાકર દાસ છું, નિર્દય મુજ આચાર, દયા તમે મુજ પ્રાર્થના, રહેજે મુજથી દૂર, અદા કરું નહીં ફરજને, બનું હું દ્રોહી ક્રૂર, હું આ મસાણનો માલિક નથી, મને મસાણનું નક્કી કરેલું મર્તર છોડી દેવાનો અધિકાર છો, હું તો મસાણના સ્વામીનો એક ચાકર છું, મને સોંપાયેલા આચારો જ નિર્દય છે, હું મારી ફરજ અદા નહીં કરું તો મને સોંપાયેલી ફરજ પર ક્રૂર થવા જેવો મારા માલિકનો દ્રોહી બનીશ. માટે હું દયાને એ જ પ્રાર્થના કરું, હે દયા, તું મારાથી દૂર રહેજે. મનને ફરજ ખાતર કઠોર કરી હરિશ્ચંદ્રએ કંગાલ નારીને પૂછ્યું, ચાંદીનો નંદી લાવી છે? તારામતીએ માથું હલાવી ના કહી. હરિશ્ચંદ્રએ કંગાલ નારીને પૂછ્યું, ચોખા લાવી છે? તારામતીએ પૂર્વવત માથું હલાવી ના કહી. હરિશ્ચંદ્રએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, આ સબ કોનું છે? તારામતીએ નેત્રો ધરતી તરફ રાખી હાથ ઊંચો ગગન તરફ કરી વગર બોલે કહું, પરમાત્માના પુત્રનો. આ અભિનયનો અર્થ હરિશ્ચંદ્રએ જ સમજવો રહ્યો. હરિશ્ચંદ્રએ અર્થ તારવ્યો, સબ આ કંગાલ નારીના પુત્રનું જ છે. ભાઈ, તારી પાસે આ સ્મશાનને આપવા નંદી ચોખા કે ખાપણ કંઈ જ ન હોય તો તું સબ લઈ બહાર જતી રહે. કંગાલ નારી તારામતી મુખ નીચું રાખી જેમની તેમ બેસી જ રહી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હરિશ્ચંદ્રએ તેને નમ્રતાથી કહ્યું, બાઈ, તારી પાસેનો સબ ઉચકી આ સ્મશાનની બહાર ચાલી જા. કંગાલ સ્ત્રીએ ઉત્તર જ ન વાર્યો. એની આંખમાંથી વહેતા આંસુઓ હજી બંધ થયા ન હતા. હરિશ્ચંદ્રએ હવે કરડા કીમા કહ્યું, બેરી છે? મૂંગી છે? ઉઠ, ઊભી થા, તારી સાથેનો સબ ઉચકી આ સોનપુરની બહાર ચાલી જા. તારામતી બેઠી થઈ પોતાના છોકરાનું સબ ઉચકી સ્મશાનની બહાર જવા લાગી. કોણ હશે આ બાહિરે? કોણ હશે મા બાપ? પત્ની પણ કોઈની હશે, જપતી કોઈના જાપ. હોઠ બિચારી બાઈના ફફડતા સંભળાય, ફાટ્યું સાટક છે ધર્યું, ઠીંગડા સ્પષ્ટ જણાય. મુખ પર ઘા દેખાય છે, પાટા પણ નથી પૂર્ણ. ધોયેલી ચોયે ભરી ફીગડા આરી ચૌલ, બાળકનું મોરદું લઈ આવી માતમસાણ. મસાણ બન્યું નિષ્ઠુર અને ડૂબ્યો ધીરજ ભાણ. કોણ હશે આ બાઈ? એના કોઈ મા બાપ તો હશે જ, અને એ કોઈની પત્ની પણ હશે જ ને. એ કોઈના જાપ જપથી જણાય છે ને શું? એના હોઠ ફફડી રહ્યા છે, એ ફફડાટ જ સંભળાય છે. એનું સાટક ફીંગડાથી સાધેલું દેખાય છે. બિચારીના મોં પર ઘા દેખાય છે, પાટાપિંડી પણ પૂરતા થયા નથી. એના સાટકની નીચે ચોરી આમ તો ધોયેલી લાગે છે, પણ ઠીકડાથી જ મેલી છે. છોકરાનું મળદું ઉચકી બિચારી આ મસાણમાં એકલી દોડી આવી. શા માટે દોડી આવી? છોકરાના મરદાને બારવાને? અરે રે, મસાણ એને કાઢી મૂકે છે કારણ બાઈ પાસે સબને ઓડાડવા પૂરતું ખાપણ નથી, ચોખા નથી અને નંદી પણ નથી. આ હાલતથી કઈ બીજી દયામણી કહેવાય? જોઈ તારી દુર્દશા હૈયું ફાટી જાય. માનવતાની લાગણી હરિશ્ચંદ્રમય ઉભરાય. પાડી હાક ઊભી રહે, સંતાપ રહ્યો નહીં જાય. બાઈ જે હાલતમાં છે એનાથી બીજી કઈ દયામણી કહેવાય? હે બાઈ, તારી દુર્દશા જોઈ હૈયું ફાટી જાય છે. માણસમાં કુદરતે લાગણી તો ભરી છે, એને જ માણસાઈ કહેવામાં આવે છે. હરિશ્ચંદ્રના હૃદયમાં લાગણી ઉભરાઈ. એણે બાઈને હાક પાડી ઊભી રાખી. બાઈ ઊભી રહી. બાઈના મોં પર આશાની છાયા ચમકી. કેવી કરુણા નિતરતી છાયા! એના છોકરાને સજીવન કરનારી આશા નહીં, પણ એને બારવાની તક મળશે એ આશા. મુક્ત ઉપજાતી સંજોગ એવા કઠણાઈના રે કે બારવા પુત્ર શરીરને એ આપે જગા તોય દયા પ્રભુની. હે આસ, તું આંતરી કેવી છે રે? હરિશ્ચંદ્રએ બાઈને કહ્યું, થોડી વાર બેસ, સ્મશાનના સ્વામીને હું પૂછી લઉં. જો એ હા પાડે તો તારી પાસેનો મૃતદેહ તું બારજે. જાણે હરિશ્ચંદ્રને મના કરવા જ પ્રવીર ચંડાલ ઉપસ્થિત થયો. તારામાતી તરફ દ્રષ્ટિ જતાની સાથે જ પ્રવીર ચાંડાલે હરિશ્ચંદ્રને પૂછ્યું, આ વંત્રી જેવી બાઈ કોણ છે? હું ઓળખતો નથી, પણ બહુ દુખિયારી લાગે છે. સ્મશાનમાં આવનારા સુખ રડવા આવે છે કે દુઃખ રડવા? દુઃખ રડવા જ આવે ને. તો ભાઈ, એની પાસેનું સબ જોઈ એટલું પણ નથી સમજતો કે એ સબને બારવા અહીં આવી છે? હા, બિચારી સબ બારવા જ આવી છે. મેં એને લાચારીથી ના પાડી હતી, પણ મનને એમ થયું કે લાવ જરા પ્રવીર શ્રેષ્ઠીને પૂછી લઉં. શું પૂછી લેવું છે? આ બાઈને એનો છોકરો બારવા પૂરતી છૂટ આપો. એ ન બની શકે. હરી, જગતમાં એક એકથી ચડિયાતા છત્રપતિ છે, તે પ્રમાણે કંગાલ પણ છે. સર્વ માટે એક સરખો ભાવ, એક માપ ચોખા અને એક નંદી, આટલું તો મને મળવું જ જોઈએ. હા, ખાંપણ એની મરજી પ્રમાણે લાવે. શ્રેષ્ઠી, આ બાય પાસે નંદીએ નથી, ચોખાએ નથી, અને ખાંપણ માટે હલકામાં હલકા કાપડનો ટુકડોય નથી. ત્યારે તો બાયને જલ્દી હાંકી મૂક. બાયને જલ્દી સ્મશાનની બહાર હાંકી મૂકવાની આજ્ઞા કરી પ્રવીર ચંડાલ પોતાના ઘર બાજુ જતો રહ્યો. સ્મશાનમાંથી તે કોઈ મરદું લઈને બહાર નીકળે ખરું? ભલા માણસ બહારથી મરદું ઉચકીને સૌ સ્મશાનમાં જાય? આ તો ઉલટો વ્યવહાર, ઉલટો આચાર હોય કોઈનો? ડાકણનો, ડાકણનો. મારગડે જતા અજ્ઞાનના મગજમાં પુત્રનું મરદું ઉચકી સ્મશાન બહાર નીકળેલી તારામતી ડાકણ તરીકે વસી ગઈ. કોઈ કોઈ તો ઓય બાપરે ડાકણ ચીસો પાડતા એનાથી દૂર નાસવા લાગ્યા. તારામતીએ એ પરે ભાન ન હતું કે પંથીડાઓ એને જ ડાકણ માની એનાથી દૂર ભાગી છૂટ્યા હતા. કોઈ કોઈ તો મંત્રજ્ઞ હોવાનો ડોર કરનારો તો મુખેથી ભસ્મ થઈ જા, નાસી જા. ઓ ડાકણ, તું ઉડી ન જાય તો તમે ભોરેશ્વરની આણ. આવી ધમકીઓ ઉચ્ચારવા લાગ્યા અને ભૂત પ્રેતમાં નહીં માનનારા તારામતીની દયા ખાવા લાગ્યા. કેટલાક અજ્ઞાન મૂર્ખાઓ હિંમત કરી તારામતીને ડાકણ માની પથ્થર મારવા લાગ્યા. સ્મશાનના દ્વારમાંથી હરિશ્ચંદ્ર પણ આ અત્યાચારને જોઈ રહ્યો હતો, ને સ્મશાનથી થોડે દૂર માર્ગમાં ઊભેલો ચાંડાલ પણ લોકોને નામે ઓળખાતો મૂર્ખાઓનો આત્રાસ જોતો હતો. ભૂત પ્રેતની વાતોમાં નહીં માનનારા એકાદ બે સાધુઓએ મૂર્ખાઓને ચીપ્યા દેખાડી દૂર હટાવી તારામતીને પૂછવા માંડ્યું, બેટા તું કોણ છે? ભગવાન, હું એક વખતની અયોધ્યાની રાણી તારામતી છું. હરિશ્ચંદ્ર મહારાજની પત્ની તારામતી? હા પ્રભુ, મારા સ્વામીનું નામ પુણ્યશ્લોક હરિશ્ચંદ્ર. તારી પાસે આ સબ કોનું છે? મારા પુત્ર રોહિતાશ્ચનું. એને અગ્નિસંસ્કાર કેમ નથી આપતી? અગ્નિસંસ્કાર આપવા આ સ્મશાનમાં હું ગઈ હતી, પણ મારી પાસે સ્મશાનના કર્મચારીને આપવા માટે ચોખા, ચાંદીના નંદી અને ખાપણનું વસ્ત્ર કંઈ જ ન હોવાથી કર્મચારીએ મને મારું કર્તવ્ય કરવા ન દીધું. ત્યારે તો જે કંઈ થાય છે તે સારા માટે જ. આ ભગવાનનું સૂત્ર તને પ્રાપ્ત થયું, એવું કેમ બોલો છો પ્રભુ? બેટા, ભગવાનની ઈચ્છા તારા પુત્રના સબને અગ્નિથી દૂર રાખવાની હશે. ભગવાનની ઈચ્છા ક્રૂર હોઈ શકે ખરી? બેટા, બહારથી ઘણી ચીજો ક્રૂર દેખાતી હોય છે, પણ અંદરથી તે બહુ જ દયામણી હોય છે. સાધુઓએ સ્મશાનના દ્વાર તરફ તારામતીનું લક્ષ ન ખેંચતા માત્ર મુખથી જ તેને કહ્યું, હે તારામતી, તારી દુઃખદ કહાણી તારો સ્વામી હરિશ્ચંદ્ર એના સગા કાને શ્રવણ કરી રહ્યો છે. ક્યાં છે મારો સ્વામી? પ્રભુ મારા પર દયા કરીને મારો સ્વામી મને દેખાડો, એના પુત્રને એકવાર તેડવાનો એને સુયોગ પ્રાપ્ત થવા દો. સાધુઓ તારામતીને સ્મશાનના દ્વાર આગળ લઈ ગયા. તેમણે હરિશ્ચંદ્ર તરફ હસ્ત નિર્દેશની તારામતીને કહ્યું, બેટા આજ તારો પુણ્ય શ્લોક સ્વામી હરિશ્ચંદ્ર. તારામતી સ્મશાનના કર્મચારી હરિશ્ચંદ્રને પગથી મસ્તક સુધી અવલોકવા લાગી. હરિશ્ચંદ્ર પણ તારામતી અને તેના હાથમાં રહેલા રોહિતના શબને અવલોકવા લાગ્યો. સત્યવાદ ચમકી ઉઠ્યો. ચાલ્યો જળનો પ્રવાહ રે, કેવું મનહર ચિત્ર રખે મન મંદિરને ચરિત્ર આજ પવિત્ર. મનખો ભેગો શું મળ્યો સાંભળવા કાજ ચરિત્ર. હરિચંદર તારામતી સતકેરા પવિત્ર. બહુ જ દયામણું ચિત્ર સ્મશાનના દરવાજાની જ બહાર કર્તવ્યને વર્ગી રહેલો હરિશ્ચંદ્ર બહારથી આવેલા એક સપ પરનું સોનરેખનું ખાપણ સ્વીકારવામાં તન્મય બન્યો. ચાંદીને બદલે સુવર્ણનો નંદી સ્વીકારવામાં તન્મય બન્યો અને એક નિયત માપને બદલે આખી ગુણ ચોખાની ઉતારવામાં તન્મય બન્યો. હૈયું બળતું હરીશનું પણ કર્તવ્ય તણો વર્તાળ. પ્રીતે લીધો જારવી જાણે જીવ વિનાનો પહાડ. સ્મશાનની બહાર અને સ્મશાનમાં દયામણું ચિત્ર દોરાઈ ગયું. બહારથી કોઈ ધનવાનના સ્વજનનું સબ આવતા સ્મશાન કર્મચારીની કર્તવ્ય પીઠ પર ઉભેલા હરિશ્ચંદ્રએ પોતાના કર્તવ્યને જાળવવા તરફ લક્ષ્ય આપ્યું. કર્તવ્ય પાલનમાં એ નિર્જીવ પર્વત બની રહ્યો. બહાર તારામતી પતિની કર્તવ્ય પરાયણતા તરફ એકી ટસે નિરખતી ઊભી હતી. એના હાથમાં એના બાળક રોહિતનું સબ હતું. હરિશ્ચંદ્ર અને તારામતી હવે એકબીજાને ઓળખી શક્યા હતા, પણ તેઓ એકબીજાને ભેટી પડવાથી દૂર જ રહ્યા. તેમને ભાન હતું કે તેઓ કર્તવ્ય બંધનથી જ રંગાયા હતા. આંસુ તો ક્યારના સુકાઈ ગયા હતા. લાગણી સુદ્ધા હવે નિર્જીવ બનતી હતી. એકાએક ચાંડાલે ઉપસ્થિત થઈ હરિશ્ચંદ્રને પૂછ્યું, આ છોકરું ઉચકી ઊભી છે, તે કોણ? તારી બૈરી છે? એની પાસે મળદું તારા છોકરાનું છે? શ્રેષ્ઠી, કર્તવ્ય પાસે બૈરી કે પુત્રના સંબંધ શા માટે? કર્તવ્યને તું નિર્દેશિત કરવા ઈચ્છે છે? શ્રેષ્ઠી, કર્તવ્ય એના એક પગલે દયારુ છે અને બીજે પગલે દયા વગરનું છે. એમાં સિદ્ધ કરવા જેવું કશું જ શેષ રહ્યું નથી. સ્મશાનમાં મરદું બળતું હતું. એ મરદાને ઉચકી લાવેલા ડાઘુઓ મરદાની નિકટ બેસી સંસારને મિથ્યા કહી વૈરાગ્યનો આદર કરતા હતા. જુદી જુદી દિશામાં મરદા દેખાતા હતા. પ્રવીર ચાંડાલે હરિશ્ચંદ્રને પૂછ્યું, કર્તવ્ય પાલન માટે મહાદુખી થનારા હરિ, તું ને તારી પત્ની વેદના વેઠે જાઓ છો, એ કરતા સત્યને પડતું મૂકી ગરડા વિપ્ર પાસેથી તમારું રાજપાટ પાછું મેળવી લો ને, એ વાત ફરી ના કરશો ચાંડાલ. તારામતી સ્મશાનના દરવાજા બહારથી તાડુકી ઉઠી. હરિશ્ચંદ્રના મોં પર સ્મિત લાવી પ્રવીર ચાંડાલને કહ્યું, પ્રત્યુત્તર સાંભળ્યો શ્રેષ્ઠીજી? પ્રવીર ચાંડાલે બીજી વાત કરી, પેલો ગરડો વિપ્ર રાજસૂય યજ્ઞ કરવા માંગે છે કે ગપ મારે છે? શ્રેષ્ઠીજી, એ ગપ મારે કે યજ્ઞ કરે એની સાથે તમારે ને મારે શો સંબંધ? કેમ, કોઠીઓ ભરીને સુવર્ણ મુદ્રા આપવાની જવાબદારી આપણા માથા પર છે ને? તે તો છે જ, ત્યારે આવતો કેમ નથી? આવશે, આપણે તૈયાર રાખીએ તો ઘણું, તૈયાર જ છે. હરિશ્ચંદ્રે એક શંકા પૂછી, શ્રેષ્ઠીજી કોઈ દિવસ નહીં ને આજે તમે મારું રાજપાટ ગરડા વિપ્ર પાસેથી પાછું મેળવી લેવાની સલાહ કેમ આપી? જવાબમાં પ્રવીર ચાંડાલ ખડખડ હસ્યો અને એક દિશામાં અદ્રશ્ય થયો. સ્મશાનની બહાર ઉભેલી તારામતીએ સાધુઓને પૂછ્યું, ભગવાન પ્રભુ જે કંઈ કરે છે તે સારા માટે આવું તમે બોલ્યા હતા ને? હા, સ્મશાનમાં તારા પુત્રને બારવાની પ્રવીર ચાંડાલે સાફ ના પાડી એ સત્ય જાણ્યા પછી જ મેં કહ્યું હતું કે ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે. શું મારા છોકરાના શબને ચાંડાલે બારવા ન દીધું તે સારા માટે? બેટા, હું થોડી ક્ષણો સુધી તમે ધીરજ રાખવા કહું છું, તને તારી શંકાનું નિવારણ મળી રહે એટલા સમય સુધી આંખો મીચી તારું ઈષ્ટદેવનું સ્મરણ શરૂ કર. તારામતીએ સાવ સીધા ધીમા સ્વરોમાં ઈષ્ટદેવનું સ્મરણ શરૂ કર્યું. મુક્ત ઉપજાતી, હે દેવ, સાચા હરિશ્ચંદ્ર દેવા, આદિત્ય બારે કરજો સુસેવા. આપે ધર્યો છે સતનો સુસાથ, હો સાથ મારા પ્રભુ આપનાથ. વિશ્વે સરિતા જલ્દી વહંતા, આબે શશી તારલિયા વસંતા. મારા મને તો બધું પ્રાણ તું છે, હું એ વસી તું મહી તું જ દેવા. એટલામાં તો ગરડો વિપ્ર બહારથી સ્મશાનમાં જવા લાગ્યો હતો. તેણે તારામતીને ચેતવણી આપી, હજી પણ તક વય નથી ગઈ, હું તારા પુત્રને સજીવન કરવા તૈયાર છું. સજીવન કરવાની વાતોથી મારી હાંસી જ કરવી છે ને? ના, હું ગંભીર મુખ રાખીને કહું છું, મારા પુત્રના શબને બારવાની પ્રવીર ચાંડાલને ભલામણ કરવા તૈયાર થયા છો? તારો પુત્ર બારવાને યોગ્ય નથી. શું એ પાપી હતો? અરે, એના જેવો પુણ્યશીલ પુત્ર ભાગ્યવાનોને જ મળે છે. વિપ્રદેવ, તમે શું કહો છો તે જ હું સમજી શકતી નથી. હું એમ કહું છું કે તારા પુત્રને હું જોઈ ચૂક્યો છું, તે મરદું બન્યો નથી. મારો પુત્ર જીવે છે? હા, જીવે છે. સાધુઓએ સંમતિ આપી, બેટા, તારામતી તારો પુત્ર સર્પદંશથી મૃત જેવો બન્યો છે, પણ પ્રાણહીન બન્યો નથી. વાહ પ્રભુ, તે મારા પર દયા તો કરી. પ્રભુ તારા પર પૂરતી દયા ઉતારશે, પણ ક્યારે? ક્યારે કહો પ્રભુ, ક્યારે? ગરડા વિપ્રએ કહ્યું, તું ને તારો સ્વામી સત્યને ફગાવશો તે જ ક્ષણે. એ મારાથી નથી જ બનવાનું. કારણ? કારણ કે તે મારા પતિથી નથી બનવાનું. ગરડા વિપ્રે સ્મશાન બહારથી જ હરિશ્ચંદ્રને મોટેથી હાક મારી, હરિશ્ચંદ્ર, વિપ્રદેવ, આપને આપવા માટેની કોઠીઓ મુદ્રાઓથી ભરેલી જ છે. વાતો અને વાયદા બહુ થયા. ભગવાન, હમણાં સુધી એટલે કે થોડી વાર અગાઉ પ્રવીર શ્રેષ્ઠી જ આપ માટે પૂછતા હતા. પ્રવીર ચાંડાલને તું શ્રેષ્ઠી કહે છે? ચાંડાલ તો વ્યવસાય છે, વ્યક્તિ ચાંડાલ નથી. હો વા ન હો, મારે રાજસ્વી યજ્ઞમાં આપવાની દક્ષિણા લાવ. ગરડો વિપ્ર જોર જોરથી ઉઘરાણી કરવા લાગ્યો. થોડી વાર રાહ જોવાની કૃપા કરો. ના, હવે કૃપા થઈ શકે તેમ નથી. તારું રાજપાટ પાછું લઈ લે, મિથ્યા ડોર છોડી દે. ગરડા વિપ્રની સખતાઈ જોઈ સાધુએ તેને કહ્યું, મહર્ષિ, હવે આપનું કસોટી નાટક પૂરું કરો તો સારું. ગરડા વિપ્રએ પોતાના અંગ પરથી કંઠ અને પગની પિંડીઓ ઢાંકતું વેસ્ટન ખસેડ્યું અને મુખ તથા દાઢી મૂછ ઇત્યાદિ સ્વચ્છ કર્યા. શું વૃદ્ધ વિપ્રદેવ પોતે જ પ્રવીર ચાંડાલ? સાધુઓએ પ્રવીર ચાંડાલના વેશમાં ફેરવાયેલા ગરડા વિપ્રને કહ્યું, હે મહર્ષિ, તારા અને હરિના પુત્ર રોહિતને ચડેલું સર્પનું વિષ એના અંગમાંથી બહાર કાઢી નાખો, કેમ કે એ વિદ્યાનો આપનો અભ્યાસ પૂરતો છે. ગરડા વિપ્રે રોહિતના મુખ સામે એક પાંદડું મૂક્યું. પાંદડાની વાસથી રોહિતની મૂર્છા દૂર થઈ. રોહિત તારામતીની કાખમાંથી નીચે કૂદી પડ્યો. ગરડા વિપ્રે હરિશ્ચંદ્રને આજ્ઞા કરી, અહીં બહાર આવ. ભગવાન, આપ લેણિયાતના અવતારમાં છો? તારા કહેવાનું તાત્પર્ય શું? પ્રથમ આપ રાજસૂય યજ્ઞમાં સામાન્યતઃ દક્ષિણા આદિનો જે ખર્ચ થાય છે તે દક્ષિણા તરીકે સ્વીકારો, પછી હું બહાર આવી શકું. એ ખરું, પણ તું મને આપે ત્યારે સ્વીકારો ને. ભગવાન, આપ પ્રવીર ચાંડાલનો અવતાર લો અને મને આપો, પછી આપ પુનઃ ગરડા વિપ્રનો અવતાર લો એટલે હું આપને આપું. ગરડા વિપ્રે તરત જ પ્રવીર ચાંડાલનો અવતાર લીધો અને સુવર્ણ મુદ્રાઓથી ભરેલી 11 કોઠીઓ તરફ સોનું લક્ષ ખેંચી કહ્યું, આ કોઠીઓમાં કનકના નંદીઓ છે. બધી કોઠીઓ હું હરિશ્ચંદ્રને તે મારી પાસે વેચાયો છે તે વેચાણ મૂલ્ય તરીકે તેને અર્પણ કરું છું. આ પ્રમાણે હરિશ્ચંદ્રને તેનું મૂલ્ય અર્પણ કરી ચાંડાલે પુનઃ વિપ્રનો અવતાર ધારણ કરી હરિશ્ચંદ્ર પાસેથી બધી કોઠીઓ દક્ષિણા તરીકે સ્વીકારી લીધી. ગરડા વિપ્રે સાધુઓ તરફ ફરી હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતનું લક્ષ ખેંચી તેમનો પરિચય આપ્યો. હે સત્યના મહાન તપસ્વીઓ, આ સાધુઓ અગ્નિદેવ અને વરુણદેવ છે. અગ્નિદેવ ને વરુણદેવે ગરડા વિપ્ર તરફ આંગળી નિર્દેશ કરી હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતને કહ્યું કે હે સત્યના ભક્તો, આ વિપ્રદેવને ઓળખ્યા? તમારી આક્રમા આકરી કસોટી કરનારા આ વિપ્રદેવ બીજા કોઈ નહીં પણ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પોતે જ છે. ગરડા વિપ્રએ કહ્યું, મારી ક્રૂર કસોટીમાં પસાર થયેલા રાજા, પ્રાણી, રાજપુત્ર, તમારું સત્યના તેજથી નીતરતું જીવન યુગોના યુગો સુધી, સૂર્યચંદ્રના અસ્તિત્વ સુધી અચર રહો. હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત ગરડા વિપ્રને તથા વરુણ અને અગ્નિદેવને નમ્યા. જેઓ એકઠા થયા હતા તે સર્વજનો રાજા, રાણી અને રાજકુમારને અયોધ્યા સુધી વરાવવા સાથે જવા તૈયાર થયા. એકાએક કારકૌશિક, તુમ્રા અને આશ્ચર્યા દોડતા સ્મશાન પાસે ઘસી આવ્યા. તુમ્રાએ તો આવતાની સાથે જ તારામતીનો ચોટલો પકડી તેને ખેંચવા માંડી. જૂઠી દાસી, તું તો કહેતી હતી કે તારો છોકરો સર્પદંશથી મરી ગયો છે અને એ બાને તું સ્મશાનમાં તેને બારવા આવી, પણ તારો છોકરો તો જીવતો છે. પાખંડી, કામચોર, અમારા નાણાં હરામના ન હતા, સમજી? કારકૌશિકે તો હરિશ્ચંદ્રને જોતા વેંત પોતે એને આપેલ 12 સુવર્ણ પાછું માંગવા માંડ્યું. લાવ, આપી દે હરામખોર, ઠગ, મારું સોનું આપી દે. તુમ્રાની તથા કારકૌશિકની કડક ઉઘરાણી અને ઉઘરાણીમાં બારોબાર તરતી અધમતા જોઈ વરુણદેવ, અગ્નિદેવ, ગરડો વિપ્ર, વિશ્વામિત્ર ઇત્યાદિ ખડખડાટ હસવા લાગ્યા. અરે, તમે સૌ મને ને મારા પુત્ર કારકૌશિકને ગાંડા માનો છો? હે કારકૌશિક, હે તુમ્રા, અગ્નિદેવે તેમને કહ્યું, આ ગરડો વિપ્ર બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર છે, મારી નિકટ છે, તે વરુણદેવ છે. આટલું જ ઘણું સમજી કાર કૌશિકે તુમરાને કહ્યું, હે માં, કસોટીની અવધિ થઈ છે, એ તો હવે મારે પણ માનવું જ પડે છે. ને તારામતી તથા રોહિત પાસે જઈ તુમરાએ તેમને કહ્યું, હું અને મારો પુત્ર તમારા સત્યપાલનથી અત્યંત પ્રસન્ન થયા છીએ. ને માતા તથા પુત્રને હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતને ધન્યવાદ આપ્યા. હરિશ્ચંદ્રએ કાર કૌશિકના સ્વરૂપમાં વસેલા તપ અને તેની માતાને ઓળખ્યા અને સૌએ તપ દેવતા તથા તેની માતા તપોમયી માને વંદન કર્યા. તુમરા સાક્ષાત તપોમયી અને તેનો પુત્ર સાક્ષાત તપ સુદ્ધા તારામતી અને રોહિતની કપરી કસોટી કરી ચૂક્યા હતા. સર્વ દેવો અને મનુષ્યો હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતને સરયુ નદીના કિનારા તરફ લઈ ગયા. અયોધ્યા નગરી પહોંચવા અગાઉ હજારો નરનારીઓ હરિશ્ચંદ્ર તારામતીનો જય જયકાર લલકારવા માંડ્યા. સમાપ્ત.